તારીખ 20/1/1988 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 290, 291 અને 292 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 224
કોઈ ગુણ નાનો છે કે કોઈ ગુણ મોટો છે, કોઈ ગુણ પૂરો છે કે કોઈ ગુણ અધૂરો છે, એવું નહીં હોવા છતાં જ્ઞાનની પ્રધાનતા ગણવામાં આવે છે. અનંત ગુણોમાં સર્વ ગુણો પોતપોતાનું અનંત સામર્થ ધરાવે છે અને સર્વ ગુણોને પોતપોતાની વિશિષ્ટતા છે. તેમ છતાં પણ આત્મા જ્ઞાન પ્રધાન અનંત ગુણનો પિંડ છે, એ વાત એમ જ રહે છે. એના કારણોને તપાસીએ તો અનંત ગુણ હોવા છતાં એને જ્ઞાન પ્રધાન કહેવામાં અનેક કારણો છે. સર્વગુણોમાં સ્વપર પ્રકાશકપણું જ્ઞાનને છે, સાકારપણું જ્ઞાનને છે, પ્રગટ અનુભવ ગોચરપણું જ્ઞાનને છે અને આત્માનું ઉર્ધ્વપણું પણ જ્ઞાનને લઈને હોવાને લીધે એને પ્રધાનતા આપવામાં આવે છે. મોક્ષ માર્ગનું પ્રયોજન ભૂતકાર્ય છે, એમાં પણ મુખ્યપણે જ્ઞાનથી જ આત્માને સમજાવવામાં આવે છે અને એ જ અનુકૂળ છે. અનાદિના અજાણ જીવને પણ એ જ અનુકૂળ છે કે જો એને જ્ઞાનથી સમજાવે તો સમજે. સમજણમાં બીજી કોઈ પદ્ધતિ અજાણ્યાને આ સિવાયની અનુકૂળ પડે એવું પણ નથી. સમજણથી માંડીને ઓળખાણ અને સ્વાનુભવ સુધીમાં બધી જ જ્ઞાનની પ્રધાનતા છે, કેમ કે જ્ઞાન લક્ષણથી ઓળખાવામાં આવે છે. ઓળખે છે પણ જ્ઞાન પોતે જ પોતાના સ્વલક્ષણથી ઓળખે છે અને સ્વાનુભવમાં પણ જ્ઞાનના સ્વસંવેદનની મુખ્યતા રહેલી છે. બીજા ગુણોને સમજાવવા માટે પણ જ્ઞાન બીજા ગુણને જાણતું હોવાથી બીજા ગુણને જ્ઞાન પ્રધાનતાથી સમજાવવા પડે છે. શ્રદ્ધાને, આચરણને, સુખને બધામાં જ્ઞાનની પ્રધાનતા છે. એટલે સમયસારમાં છેલ્લે પણ આચાર દેવે બીજા ગુણોનું એટલે સુરતાલી શક્તિ એ બધા ગુણો છે એનું વર્ણન કરવા છતાં પણ જ્ઞાન માત્રમયતામ જહાતી ન ભાવા, જ્ઞાન માત્રમય પણ છે એને આત્મા છોડતો નથી. અનાદિનું રાગ અને પર સાથે એકત્વ થઈ ગયું છે. એ એકત્વમાં છૂટું પડવાનું સાધન પણ જ્ઞાન છે. જ્ઞાનથી આત્માને જુદો પાડી શકાય છે, એટલે પોતાની ભિન્ન સત્તાને જ્ઞાનમય ભિન્ન સત્તા તરીકે જ્યારે જોવામાં આવે છે, અનુભવ કરવામાં આવે છે, ગ્રહણ કરવામાં આવે છે, ત્યારે ફેર જ્ઞાન થાય છે અને ત્યારે પ્રયોજન સધાય છે. એવા અનેક કારણોને લીધે અને એમાં પ્રયોજનનો સમાવેશ હોવાને લીધે અનેક કારણો છે આવા. એ ઉપરાંત પ્રયોજન સાથે એનો સીધો સંબંધ હોવાને લીધે, આત્માના સર્વગુણો સંપૂર્ણ હોવા છતાં અને અનંત સામર્થ્ય ધરાવતા હોવા છતાં, આત્મા જ્ઞાન પ્રધાન અનંત ગુણનો પિંડ છે એમ કહેવાનું આત્મ કારણ છે. વાત તો એક સિદ્ધાંત જેવી મૂકી દીધી છે, સૂત્ર જેવી મૂકી છે કે આત્મા જ્ઞાન પ્રધાન અનંત ગુણનો પિંડ છે, તો પણ એની પાછળ ઘણું રહસ્ય રહે છે. અનેક ગુણોને એનું સ્વરૂપ સમજીને આ પડખેથી અને આ વિશિષ્ટતાથી નહીં સમજનાર કોઈ એવી રીતે લઈ જાય છે કે આત્મામાં કોઈ ગુણ નાનો મોટો નહીં હોવાને લીધે, અનંત ગુણો છે એમાં કોઈ ગુણ કાંઈ નાનો મોટો નથી, ને કોઈ ગુણ નાનો મોટો નથી એટલે જ્ઞાનની કોઈ વિશિષ્ટતા કરવા જેવી નથી એમ કોઈ લઈ જાય છે, તો એને પ્રયોજનભૂત દ્રષ્ટિથી આ વિષયને વિચારતો નથી. આત્મા જ્ઞાન પ્રધાન અનંત ગુણનો પિંડ છે, તેની સાથે અંદરમાં તન્મયતા કરવી તે જ કરવાનું છે. જ્ઞાનથી ની સત્તામાં સ્થિર રહેવું, લીન રહેવું, એકાગ્ર રહેવું તે જ કરવાનું છે. એ પ્રકારનો પુરુષાર્થ કરવો, એવી શ્રદ્ધા કરવી અને સ્વસ્વભાવનું, સ્વસ્વરૂપનું અભેદ ભાવે વેદન કરવું, સ્વસંવેદન કરવું, એ તન્મયતામાં બધા ગુણો સાથે છે એમ લઈએ તે જ કરવાનું છે. અથવા એવું પરિણમન થવું જે અહીંયા કરવાનું છે એમ કહીને એવું પરિણમન થવું, એવું સ્વભાવનું સ્વરૂપ છે. અવ્યક્ત સ્વભાવને વ્યક્ત પરિણામની અપેક્ષાથી જોવામાં આવે તો આવું સ્વરૂપ છે. જો આવું પરિણમન ન થાય તો એ પોતાના સ્વરૂપથી પ્રતિકૂળ છે અથવા પોતાના સ્વરૂપ સાથે એ મેળ ખાતું નથી એવું છે. વસ્તુ સ્વરૂપને સમજી અનેક પડખેથી અને પ્રયોજનભૂત પડખેથી વસ્તુના સ્વરૂપને સમજીને સરવાળે હું તો જ્ઞાયક છું એવી લગની લગાડે તો જ્ઞાયકની સાથે તદાકારતા થાય. કે વસ્તુ સ્વરૂપને જ્યાં જ્યાં પોતાને અસમાધાન થતું હોય ત્યાં વસ્તુના સ્વરૂપ અનુસાર એની સમજણ કરવી, વસ્તુ સ્વરૂપ સ્વરૂપે કરીને કેમ છે એ વાત વાસ્તવિકતાથી સમજવામાં આવે અને એ વિશેની સર્વ કલ્પનાઓનો નિષેધ થઈ જાય અથવા સર્વ કલ્પના છૂટી જાય અને હું જ્ઞાયક છું એ પછી અભેદ ભાવ જેવો છે, કેમ કે વસ્તુના સ્વરૂપને સમજવામાં અનેક પ્રકારના ભેદથી સમજવાનું બને છે. સમજવાના કાળે ત્યારે અનેક વિકલ્પ ઉઠે છે, અનેક પ્રકારે એ તમામ વિચારને હવે એક જગ્યાએ લાવવો છે.
બરાબર
કે હું જ્ઞાયક છું, અહીં સુધી જે વિચારમાં આવ્યો કે હું જ્ઞાયક છું, હવે વિચારથી આગળ વધવા માટે વિચાર છોડીને જેવું જ્ઞાયક લક્ષમાં આવ્યું, સમજમાં આવ્યું, એવું ગ્રહણ કરવું છે હું પણ. ધર્મદાસજી એક વાત કરે છે કે સૂર્ય કદી અંધારાનો વિચાર કરતો નથી. મારામાં અંધારું છે કે કેમ એનો વિચાર કરતો નથી. જે પ્રકાશનો જ પુંજ છે એને પોતાના વિશે અંધારાની શંકા કરવાનું શું કારણ? જે અંધારું લાખો યોજન દૂર રહે છે એના પ્રકાશના પુંજને લીધે અત્યંત દૂર, લાખો યોજન દૂર રહે છે, એવું અંધારું પોતાને વિશે છે કે કેમ એની શંકા પણ એને પડતી નથી. કોઈ અંધારું મારામાં છે ને હું કાઢું એને દૂર કરું, એવો વિચાર એને ક્યાં કરવો પડે? જો એને અંધારાનો વિચાર કરવો પડતો નથી તો એના પ્રતિપક્ષભૂત અજવાળાનો વિચાર કરવાનો ક્યાં પ્રશ્ન છે કે મારામાં હું અજવાળું કરું, પ્રકાશને હું પ્રગટ કરું એમ સૂર્યને વિચાર કરવાનો છે? વિચાર કરી કરીને પ્રગટ કરે એ પણ પ્રશ્ન નથી. હું તે સ્વરૂપ જ છે, બસ એવું અહીંયા હું જ્ઞાયક છું, હું તો જ્ઞાયક છું એ જે વાત લીધી છે એ વાત છે. ખરેખર હું તો જ્ઞાયક છું એ કેવી રીતે સમજવું? કે હું જ્ઞાયક નથી એ વિચારનો ત્યાં અવકાશ નથી, અને ખરેખર હું જ્ઞાયક છું એવા વિચારનો પણ અવકાશ નથી. એવી રીતે હું જ્ઞાયક છું, જેમ સૂર્યમાં અંધકાર દૂર કરવાનો વિચાર કરવાનો પ્રશ્ન નથી અને પ્રકાશને લાવવાનો કે પ્રગટ કરવાનો પ્રશ્ન નથી. એટલે હું રાગ કે દેહાદી રૂપ નથી. જે પરિણમન રાગના ગ્રહણ રૂપે અને શરીરાદી પરસંગોમાં હુંપણાના ઉતારૂપણાના ગ્રહણ રૂપે વર્તી રહ્યું છે એની સામે આટલી વાત છે. પણ ખરેખર એની વાસ્તવિકતા એ જાતની છે સૂર્યના દ્રષ્ટાંતે. ખાસ શૈલી છે, સ્વસ્વરૂપ સ્વાનુભવ ગમ્ય સ્વભાવ સૂર્ય સમ્યક જ્ઞાન સૂર્ય, સ્વસ્વરૂપ સ્વાનુભવ ગમ્ય સમ્યક જ્ઞાન સૂર્ય. આત્મા માટે આટલા શબ્દો, જ્યાં જ્યાં આત્મા શબ્દનો પ્રયોગ કરવો છે ત્યાં એ આટલા શબ્દો બધી વાર રિપીટ કરે છે. આ સમ્યક જ્ઞાન રિપીટ સ્વસ્વરૂપ સ્વાનુભવ ગમ્ય સમ્યક જ્ઞાન સ્વરૂપ સમ્યક જ્ઞાન સૂર્ય. સૂર્યને અંધકાર તો કે લાખો યોજન દૂર છે, સૂર્યમાં પ્રકાશનો વિચાર કરી કરીને પ્રકાશ લાવવો કે નહીં? સૂર્ય વિચાર કરે પોતામાં મારે પ્રકાશ લાવવો, મારે પ્રકાશ લાવવો, એ પ્રશ્ન. આવો અનંત જ્ઞાનમય પોતાને જોવો, છે એને જેવો છે એને માત્ર જોવો, એટલી જ વાત છે. છે એને કરવાનો પ્રશ્ન નથી, પણ છે એને જોવાની વાત છે. એવું પોતાને ઓળખીને એવી લગની લગાડે હું જ્ઞાયક છું એ ભાવને એને લગની લાગે એટલે એને એને ઘૂંટાયા કરે, પોતાનું નાયક સ્વરૂપ જ ઘૂંટાયા કરે, પોતાની મહાનતા જ ઘૂંટાયા કરે, પોતાની સર્વોપરિતા જ ઘૂંટાયા કરે, સર્વોત્કૃષ્ટતા જ ઘૂંટાયા કરે, તો એ તદાકાર્તાને ધારણ કરે, તો એની સાથે લીનતા થાય અથવા પરિણામ તદાકાર થાય, એ લીનતા એવા પહેલા એની લગ્ની અનિવાર્યપણે ઉત્પન્ન થાય છે. એ સિવાય ઉપલક વિચારોથી કદી કામ થતું નથી. એ તો આગળના બોલમાં જ આવી ગયું 289માં. ઉપલક વિચારોમાં નહીં પણ અંદરમાં ભોલન કરીને તત્વ વિચાર પૂર્વક ઊંડા સંસ્કાર નાખ્યા હશે એ ભાવાંતરમાં પણ સાથે આવશે, બીજા ભાવમાં પણ સાથે આવશે. અને પદ્મનંદી આચાર્ય મહારાજનો જે આધાર લીધો છે એમાં તો આચાર્ય દેવે નિશ્ચિત શબ્દ વાપરીને, નિશ્ચિત શબ્દ વાપરીને વાંચનારને વાચકને નિશ્ચિત કરી નિશ્ચિંત કરી નાખ્યો છે, નિશ્ચિતથી નિશ્ચિંત કરી નાખ્યો છે. એને ચિંતા કરવાની જરૂર નથી. કહે છે કે તારા દિવ્ય ગુણોનો મહિમા અને પ્રશંસા પ્રસન્ન ચિત્તથી સાંભળ, બસ આટલી વાત છે. ઓછામાં ઓછું એના તારા સ્વરૂપના ગુણો ગુણગાનને સાંભળવા માટે, તારા સ્વરૂપના ગુણગાનને સાંભળવા માટે તારા ચિત્તની પ્રસન્નતા નહીં, એનો શું તને તકલીફ છે? માણસ કહે છે ને કે અમે વાત કરી પણ એને કાંઈ અણગમો રહ્યો, બહુ રિસ્પોન્સ કોઈ ન આપે તો પછી અનુમાન કરવામાં આવે છે કે કંઈક અણગમો છે. પછી પણ તારી જ પ્રશંસા, તારા જ ગુણોની પ્રશંસા, તારી પોતાની મહિમા, એમાં અપ્રસન્નચિત્ત હોવાનું શું કારણ છે? એ તો કોઈ કારણ પ્રત્યક્ષ રીતે તો દેખાતું નથી. અમસ્થા 12માં આગળ વધે એવી રીતે કોઈ વખાણ કરે, ભાઈ તો બહુ સારા, બહુ શાણા, બહુ ચતુર, બહુ શિક્ષણ, બહુ ગાયા, બહુ બુદ્ધિવાળા, તો હુલાય ફુલાઈ જાય. અને સર્વજ્ઞ પરમાત્મા એના આનંદ ગુણોની પ્રશંસા ના ગીત ગાય છે પણ પોતાને ભાસતું નથી છે, એને કાંઈ એની અસર આપતી નહીતર દીનતા ચાલી જાય, એવું પોતાનું સ્વરૂપ છે. એ વસ્તુના સ્વરૂપમાં બોલ છે, વસ્તુ સ્વરૂપને સમજીને સરવાળે પોતાના જ્ઞાયક ભાવમાં લગ્નિપૂર્વક લીનતા થાય એ કરવા યોગ્ય છે. અને અનંત ગુણોમાં જ્ઞાન પ્રધાનતાથી, જ્ઞાન પ્રધાન વસ્તુ હોવાથી, જ્ઞાન પ્રધાન જ્ઞાનને પ્રધાન કરીને જ્ઞાન પ્રધાનતાથી પોતાનું પ્રયોજન સાધવાનું છે. ગુરુ મહિમા, સત્સૃતમાં શાસ્ત્ર અને સ્તૃતનો મહિમા, અને જ્ઞાની સત્પુરુષનો મહિમા, વ્યવહારે આચાર મહિમાના સ્થાન છે, એટલે એને આયતન ધર્મના આયતન કહેવામાં આવે છે. વ્યવહારે એને ધર્માયતન કહેવામાં આવે છે. જિનેન્દ્ર મંદિર અને જિનેન્દ્ર પ્રતિમા મંગળ સ્વરૂપ છે. ભગવાન જિનેન્દ્રની પ્રતિમા સાક્ષાત જિનેન્દ્ર સદૃશ હોવાથી એ તો મંગળ સ્વરૂપ છે જ, પણ મંદિરની મંગળ જેમ આ બિરાજમાન કરીએ છીએ મંદિરને પણ મંગળ ગણવામાં આવે છે. એ તો જે દેહમાં પરમાત્મા સ્વરૂપી આત્મા રહેલો છે એટલે દેહને પણ ઘણી વાર મંદિર કહેવામાં આવે છે, દેહ મંદિર કહેવામાં આવે છે. એમાં આત્માનો મહિમા છે, જળનો ક્યાંય મહિમા છે એમ નથી, પણ એમાં
આત્માનો મહિમા,
આત્માનો મહિમા છે. આપણે સંવેદના દીપિકા બાદ પ્રારંભ જાય છે, કીધો છે જેની પ્રતિમાથી પ્રારંભ કર્યો છે કે વિકરાગ ભાવ, સૌમ્ય ભાવ, સામ્ય ભાવ અને આત્માના સાક્ષાત સ્વરૂપને વ્યક્તપણે પ્રદર્શિત કરનાર જે નિમિત્ત છે એને જિનેન્દ્ર પ્રતિમા કહેવામાં આવે છે. જેમ કોઈ પોતાથી સર્વથા ભિન્ન એવા સ્પર પદાર્થના આકર્ષણથી એમાં તન્મય થઈ જાય છે, તેને સંગીતમાં તન્મય થઈ જાય છે, કોઈ રૂપમાં તન્મય થઈ જાય છે, કોઈ સ્વાદમાં તન્મય થઈ જાય છે. તો અહીંયા જેને જોઈને પોતાનું સ્વરૂપનું સ્મરણ આવે છે, જિનેન્દ્ર પ્રતિમામાં પોતાના સ્વરૂપનું સ્મરણ આવે છે, પોતાના સ્વસંવેદનની સંભાળ થાય છે. ભાષામાં એટલો ભાવ વ્યક્ત નથી થતો જેટલો ભાવ મૂર્તિમાં વ્યક્ત થાય છે, એટલે વિશેષ મહિમા લીધી છે. કેમ કે ભાષામાં ભાવનું એટલું ચિત્ર ઉપસતું નથી જેટલું મૂર્તિમાં ભાવનું ચિત્ર ઉપસે છે. જિનેન્દ્ર મંદિર અને જિનેન્દ્ર પ્રતિમા મંગળ સ્વરૂપ છે તો પછી સમુસરણમાં બિરાજમાન સાક્ષાત જિનેન્દ્ર ભગવાનના મહિમાને અને મંગળપણાની તો શ્રી વાત. અત્યારે બિરાજમાન છે નિષ્વિહરમાન તીર્થંકર પરમાત્મા સમવસરણની અંદર, વિનય ક્ષેત્રની અંદર બિરાજમાન છે. જેને એ વિષયની પ્રતીતિ છે ત્યાં એનો ઉપયોગ જાણે અત્યારે પોતાની નજીક બિરાજે છે, ચાલી જાય છે એવું યાત્રામાં છે. જેને સિદ્ધાલય ઉપર જ છે, સિદ્ધ ક્ષેત્રમાં જાય તો અહીંથી ગયેલા સિદ્ધ પરમાત્માઓ અહીંયા નજીક જ બિરાજે છે એમ બોલે છે. ક્ષેત્રથી ભલે દૂર હોવા છતાં જ્ઞાનમાં તે દૂર રહી શકતા નથી, જ્ઞાનમાં એને ઉતારે છે એમ કહેવાય છે, જ્ઞાનમાં નીચે ઉતારે છે. એવી જ રીતે જો ભગવાનની પ્રતિમા મંગળ સ્વરૂપ છે તો પછી સાક્ષાત જે સમસરણમાં બિરાજે છે એવા જિનેન્દ્ર ભગવાનના મહિમાની અને એના મંગળપણાની તો શું વાત કરવી. એમના પ્રત્યે લક્ષ દેતા એમનું મહિમા અને ભક્તિ ઉત્પન્ન થયા વિના રહેતા નથી. પોતાના સ્વરૂપમાં સાધક લીન રહે ત્યારે ભલે સાધકને એ પ્રકારનો વિકલ્પ નથી કે ભક્તિનો ઉપયોગ નથી, પણ એવો કાળ અલ્પ છે. બાકીના કાળમાં એને જેને જે પદને પોતાને સાધવું છે એવા પદના ધારણ કરનાર અને તે પણ વિદ્યમાન હોય, પ્રત્યક્ષ હોય જ્ઞાનથી, તો એના પ્રત્યે એમને વિશેષ વિશેષ મહિમા આવે છે. આ દેવ ગુરુ શાસ્ત્ર સંબંધીનો વિષય પણ વ્યવહાર શ્રદ્ધાનો વિષય છે અને તે પણ નિશ્ચય શ્રદ્ધાન થવાવાળા જીવને તેના યથાયોગ્ય સ્થાનમાં હોવો ઘટે છે. જો દેવગુરુ શાસ્ત્ર સંબંધે વિવેકના ન થાય ને અવિવેક થાય તો નિશ્ચય શ્રદ્ધાન તો ઘણું દૂર છે એ કહેવાની ભાગ્ય જ જરૂર. પોતાના સ્વરૂપને દર્શાવનારા જે છે આખા જગતમાં, કોઈ નિજ આત્મ સ્વરૂપને દર્શાવનારા હોય તો આ નિમિત્ત છે. એટલે એને એ રીતે એ સ્વરૂપે જુએ છે, એ દ્રષ્ટિએ જુએ છે કે આ એટલે મારા સ્વરૂપને દર્શાવનારા, આ એટલે મારા સ્વરૂપને
દર્શાવનારા.
પોતાના સ્વરૂપનો મહિમા છે ને એટલે એના દર્શાવનારા પ્રતિ મહિમા આપોઆપ આવે છે. વ્યવહારમાં એક મત ના હોય ત્યાં સાથે મળીને હરખાય છે કે નહીં? ચાલો ભાઈ આપણે બધા એક કરતા બે મળે, બે કરતા પાંચ પચીસ મળે તો હરખાય છે. એ પોતાના સ્વરૂપને દર્શાવનારા છે એટલે એનો મહિમા આવ્યા વિના. સાક્ષાતની તો શું વાત કરવી, એમ કે એમની તો વાત કરવી એ વાત પૂરી પડે એવું નથી, અથવા વાતમાં એ વિષય પૂરો આવે એવો નથી, એટલો મહિમા સાક્ષાત બિરાજમાન જિનેન્દ્ર પરમાત્મા પોતે આવે છે ને મહાવિદેથી, જાતિ સ્મરણમાં ઉપયોગ જાય છે. એટલે સાક્ષાત છે, પોતે સાક્ષાત નજીક છે એ રીતે ભાવ ઉત્પન્ન થાય છે. સાવું બી આવ્યા ત્યારે કેટલીક વાત ચાલી છે એમાં વીસ વિનિર્માણ ભગવાન વીસ ભગવાન બે આયા છે, ચાર આયા છે, ચાર આયા છે, બે આયા છે એમ કરીને જેમ કોઈ સામે જોઈને બતાવતા હોય. થોડાક સાહુજી ઠંડુ ગયા હતા, આપણે ભલે ગર્ભ દિગંબર છીએ પણ ત્યાં મહાવીર આવ્યો અને ત્યાં બધા ભગવાન બિરાજે છે ભૂગોળની પૂરી ખબર હોતી નથી. તેનો મહિમા તો પછી જ્યાં એ વિષયથી પોતે અજાણ હોય ને દૂર હોય તો મહિમા આવવાનો તો પ્રશ્ન રહેતો નથી. તો વાત કરવાની પદ્ધતિ જ બીજી હતી, બે આ બાજુ છે, બે અહીંયા છે, તાર અહીંયા છે, તાર થોડીક વાર તો જોઈ રહ્યા કેવી પદ્ધતિથી વાત કરે છે. એ જેમ નજર સામે હોય એવી પદ્ધતિ હતી. ગીતામાં શિક્ષાપત્ર લખી છે ને એમાં એવી પદ્ધતિ આવે છે, સ્વામિનારાયણ શિક્ષાપત્ર વાંચતા એને સાંભળ્યા હોય કે ગઢપુર મુકામે શ્રી સ્વામી મહારાજ બિરાજમાન છે, દરબાર બધો ભરાયેલો છે, દાદા ખાચરના દરબાર દરબારમાં બિરાજમાન છે, હતા એમનો કે અત્યારે હોય ને એવી રીતે પદ્ધતિ છે. એની વ્યક્તતાને ભાવાન્વિત થવામાં નિમિત્ત થાય છે એવી પદ્ધતિ છે, એ પણ એક શૈલી છે.
બરાબર.
એવી વાત છે કે સમોસરણમાં સાક્ષાત બિરાજમાન જે જીનેન્દ્ર ભગવાન છે નજર સામે હોય. ભગવાનના ગુણોનો મહિમા વર્ણવી શકતા નથી. અહીંયા બીજાની શું વાત છે, જે ત્યાં જાય છે, આવાગમન કરે છે એવા સુરેન્દ્ર, એ પણ સાક્ષાત બિરાજે છે એવા જે જિનેન્દ્ર પરમાત્મા, તેમના ગુણોનો મહિમા કહી શકતા નથી, એનું વર્ણન કરી શકતા નથી, તો બીજા તો શું વર્ણવી શકે. એમને તો પુણ્યયોગ વિશેષ છે, તો પણ એ વાત એ કહી શકતા નથી. ભલે સ્તુતિ કરે છે, ભગવાનની સ્તુતિ સુરેન્દ્રો પણ કરે છે, તો પણ એમને સંતોષ થતો નથી. ભગવાનની સ્તુતિ કરનારને સંતોષ નથી થતો. ઘણી સ્તુતિ કરી લીધી, બહુ સ્તુતિ કરી લીધી, જે કહેવું તો અતિશયોક્તિ કરીને કહેવાનો તો પ્રશ્ન જ નથી, કેમ કે ભાષામાં ભાવ પૂરો વ્યક્ત થઈ શકતો નથી, અધૂરો વ્યક્ત થાય છે. એટલે અતિશયોક્તિનો પ્રશ્ન નથી, પણ અલ્પ ઉક્તિ રહે છે એટલે સંતોષ થતો નથી, એ અંદાજ લેવામાં આવે છે કે ભગવાનને નિહાળનારને સમૂહ શરણમાં સાક્ષાત ભગવાનને નિહાળનારને નજર ફેરવવી કઠણ પડે છે. એના નેત્રો ત્યાં ખોડાઈ જાય છે અને ત્યાંથી નજર ફેરવવી કઠણ પડે છે. એ તો જન્મતી વખતનો એનો પ્રશ્ન છે. એ તો જ્યારે શંકર ભગવાનનો જન્મ થાય છે ત્યારે સૌધર્મ ઇન્દ્ર હજારો નેત્ર કરીને, એમને તો એક દેહ ને પણ હજારો દેહ કરી શકે છે, હજારો નેત્ર થી એને નિર્ભય છે. ઘણા કલ્પના માને છે એ બધી, પણ કલ્પના નથી, તર્ક વિતર્ક ચડી ગયા હોય તો કલ્પના માને છે. આ બધો જૈન દર્શનમાં ઘણી વાતો તો એમ કે એનો મહેમા દર્શાવવા માટે કલ્પનાઓ કરી છે, એવું નથી. જરા પણ અસત્ય અને મૃષા કહેવાનું વિતરાગોને કાંઈ પ્રયોજન, તેના તો વિતરાગ છે, વિતરાગ સ્વભાવ સાથે સંબંધ ધરાવનારા છે, સદમસ્ત હોય એટલે એમને મૃષાવાદ હતો. પણ અહીંયા તો અર્યંત પદે બિરાજમાન છે સમવસરણમાં, અહીંયા તો હજી બાળ અવસ્થા છે, અહીંયા અર્યંત પદે બિરાજમાન. તો એટલી શૂન્યતા અને અનંત શાંતિ વ્યક્ત છે મૂર્તિમાન એવા, અનંત શાંતિના મૂર્તિમાન એવા જિનેન્દ્ર ભગવાનમાં એટલી શાંતિ વ્યક્ત છે કે જોનારને શાંતિ પ્રગટે છે, અને એ શાંતિને છોડીને એને અશાંતિમાં જવું ગમતું, એ ઉપયોગ બીજે ફેરવે તો અશાંતિ થાય, તો એમ કહેવાય છે. જોતા ધરાતા નથી, જોતા તૃપ્તિ થતી નથી, એક અંદાજનો વિષય છે, બાકી તો વર્ણન થઈ શકે એવું. અને સુરેન્દ્ર વર્ણન કરી શકતા નથી તો બીજા શું વર્ણન કરી શકે, બીજા વર્ણન કરી શકે એવી પરિસ્થિતિ ભાષાને હોતી નથી. સર્વજ્ઞ દેવનો મહિમા કહેવાય છે. બસો બાર જ્ઞાન દશાનો વિષય છે. જે વખતે જ્ઞાનીની પરિણતિ બહાર દેખાય તે જ વખતે તેને નાયક જુદો વર્તે છે. અહીંયા પરિણતિ એટલે ઉપયોગ લેવો, ધારાવાહી ઉપયોગ ને પરિણતિ શબ્દથી કહેવાય છે. જે વખતે જ્ઞાનીની પરિણતિ બહાર દેખાય, પરિણતિ બહાર દેખાય છે, એટલો જ્ઞાનનો પર્યાય નથી લેવો, પણ આચરણ છે, અંદર કુશાર છે, અંદર દુઃખ છે, બધું છે, બધા ગુણોના પરિણામને પરિણતિ કહે છે. એટલો જ્ઞાનનો પર્યાય લેવો હોય તો ઉપયોગ કહે, અનંત ગુણોના પરિણામ છે એટલે એને પરિણતિ કહી દીધી, ચાલુ ક્રિયા, પરિણામની ચાલુ ક્રિયા. બાહ્ય પદાર્થ સાથેના અથવા ઉદય સાથેના જોડાણવાળા પરિણામને અહીંયા પરિણતિ કહે છે. એવી જ્યારે જ્ઞાનીની પરિણતિ દેખાય, સમજાય, ત્યારે પણ તે જ વખતે તેમને અંતરમાં જ્ઞાયક જુદો વર્તે છે. ત્યારે પણ ભેદ જ્ઞાન વર્તે છે, ત્યારે પણ ભેદ જ્ઞાનની જ્ઞાન ધારાની એક પરિણતિ જુદી વર્તે છે, પ્રત્યક્ષ વર્તે, જુદી વર્તે છે. એ અંદરમાં વળતો ભાવ છે, એની દિશા જ ઉલટી છે. પેલી બહાર પરિણતિ છે અનંત ગુણોની, અહીંયા અનંત ગુણોની અંદર પરિણતિ છે. બે ભાગ પડી ગયા છે, પરિણામમાં બે ભાગ પડી ગયા છે. હા, પણ આધાર નથી એનો, બરાબર, આધાર નથી. બહાર ઉપયોગ જાય છે કે બહાર પરિણામ જાય છે, પણ એનો ક્યાંય આધાર નથી, એની મહત્તા નથી. અથવા તો જેમ સ્વપ્નમાં જોયેલું બધું જાગ્રત અવસ્થામાં જૂઠ દેખાય છે, તેથી સ્વપ્નમાં જોયેલાની કોઈ કિંમત નથી. સ્વપ્નમાં જોયેલાની શું કિંમત છે? એમ છે જ નહીં કઈ, પછી ક્યાં સવાલ છે? જન્મ જુએ, મરણ જુએ, મોટા મોટા પ્રસંગો જુએ, જાગે તો સ્વપ્નમાં જોયું એવું કઈ જ નથી, એમ પોતાના જ્ઞાયક પદ ને સામે જોતા આ બધું મારે વિશે કઈ છે જ નહીં, મારામાં ક્યાંય છે જ નહીં, એમ એને સ્વપ્નવત જોવામાં આવે છે. આત્મસિદ્ધિમાં એ વાત લીધી છે ને, અથવા સ્વપ્ન સમાન, સકળ જગત છે એઠવત અથવા સ્વપ્ન સમાન. જેમ એઠું મૂકેલું હોય, ભલે મિષ્ટાન હોય તો શું, જે કાંઈ ભાવતું ભોજન, પણ એઠું મૂક્યું હવે આ ખાઈ શકાય એવું નથી, કરાઈ ગયા તો એ નિર્માલ્ય થઈ જાય છે, એની કિંમત નથી. આખું જગત છે એઠ છે, તે કઈ એ જ્ઞાની દશા, આ જ્ઞાની દશા છે. સકળ જગત છે એઠવત અથવા સ્વપ્ન કહી દીધું. જેટલા પ્રસંગો છે એ બધા સ્વપ્ન જેવા છે, કેમ કે ધ્રુવ છે એમાં ક્યાંય ફેર નથી. ધ્રુવ નાયક જુઓ તો એમને એમ છે, એમાં કાંઈ ફેર નથી. જેમ સૂર્યના પ્રકાશમાં કોઈ નાચે, કોઈ હરખ કરે, કોઈ રોવે, સૂર્યને શું છે? કાંઈ નથી. એમ જ્ઞાનના પ્રકાશમાં કોઈ રોતું દેખાય, કોઈ હરખ કરતું દેખાય, જ્ઞાનને શું છે? કાંઈ લેવા દેવા. વિકલ્પ થાય છે તો પણ એક અંશ છે એ ચારિત્રનો, પૂરેપૂરો આચરણ નથી વિકલ્પ, ચારિત્રનો અંશ છે. દીક્ષા લે છે ને, દીક્ષા ત્યારે એવી પણ પ્રતિજ્ઞા છે કે હવે હું નિરંતર શુદ્ધોપયોગમાં રહેવાની પ્રતિજ્ઞા કરું છું, સદાય શુદ્ધોપયોગમાં રહે. મિથ્યા દ્રષ્ટિને પણ એવું વિધિ વિધાન કરાવે, એને વિકલ્પ આવે. અને જે ભાવલિંગમાં આવવાના છે, મુનિરાજ થવાના છે, ભાવલિંગમાં આવી જશે, ધ્યાનમાં બેસે સપ્તમ સ્થાનમાં, નિર્વિકલ્પ દશાની સ્થિરતાની સાથ છે. આમ તો નિર્વિકલ્પ દશા આવી ગઈ છે, પણ સાતમા ગુણ સ્થાનને યોગ્ય સ્થિરતાને સાથ છે નિર્વિકલ્પતામાં. તો એનો વિકલ્પ નો પ્રકાર બે નો એક નથી. સામાન્ય માણસો શું છે, આને વિકલ્પ છે અને આને વિકલ્પ થયો, માટે આને સાધન થયો, માટે વિકલ્પ સાધન છે. આધાર જુદો છે અને એની દ્રઢતા જુદી છે, વિકલ્પાત્મક દ્રઢતા પણ જુદી છે. જેમ સમ્યક દર્શન થતા પહેલા સ્વરૂપનો જે નિર્ણય થાય છે એની દ્રઢતા જુદી છે, યથાર્થ નિર્ણય થાય છે એની દ્રઢતા જુદી છે, જે સમ્યક દર્શનને લાયક સ્વરૂપ નિર્ણય થાય છે એની દ્રઢતા જુદી છે, અને શાસ્ત્રના આધારથી વિચારમાં દ્રઢતા થાય છે એ દ્રઢતા જુદી છે. બે એક બંનેને નિર્ણય સમજે છે લોકો, આમાં બળ છે ને ઓલામાં બળ છે ને, એ ખાલી છે ને એક ભરેલું છે, એટલો બધો ફેર છે. વિકલ્પ વિકલ્પમાં ફેર છે. એ તો છે જ ને, હુંફ તો મોટા નહીં આવે, બહારમાં કોઈ મોટા હુંફમાં હોય તો મારા સામે ચીકળ્યું ખસી જાય છે કે કેમ કે આને તો એના એના સસરા કરોડપતિ છે, ઠીક અબજપતિ છે, ત્યાં ભાઈનું ચિત્ત ઠેકાણે ન રહી. આ તો અનંત ગુણ સંપન્ન, કરોડ અબજ નહીં, કરોડ નહીં અબજ નહીં પણ અનંત ગુણ સંપન્ન. એક એક ગુણમાં અનંતતા પાછી, એક એક ગુણના માં સામર્થ નહીં અનંતતા, એવો અનંત અનંત પતિ છે. એની મુખ તો બીજી જાતની, એટલે એને જ્ઞાયક જુદો વર્તે છે. જ્યારે બહાર પરિણામ હોય ત્યારે પણ તેને જ્ઞાયક જુદો વર્તે છે, અને જ્ઞાયક વર્તતો હોવાથી જ્ઞાયક જુદો વર્તતો હોવાથી પોતે પોતાના જ્ઞાનમાં ભિન્નપણે અનુભવાતો હોવાથી એને જ્યાં બહાર પરિણતિ જાય છે, બહારમાં પરિણામ જાય છે, ત્યાં લુખાશ રહે છે. પોતાની એકતા પોતાની સાથે રહે છે, અને બીજામાં પરિણામ જાય છે તો ત્યાં ભિન્નતા સાથે રહે છે. પોતાની એકતા પોતામાં રહેતી હોવાથી પરાશ્રિત પરિણામમાં ભિન્નતા રહે છે, એકતા થતી નથી. બેનો માર્ગ જુદો છે ને, એટલે એમ જ હોય. અહીંયા દ્રષ્ટાંત બહુ સરખાય. જેમ કોઈને પાડોશી સાથે ઘણી મિત્રતા હોય અને તેના ઘરે જતો આવતો હોય, પાડોશી હોય, ઘનિષ્ઠ મિત્રતા હોય અને વારંવાર જવા આવવાનું થાય, પણ તે પાડોશીને પોતાનો માની નથી લેતો, અથવા એના જ્ઞાનમાં ગમે એટલો એના પ્રત્યે પ્રેમ ને અનુરાગ હોય. અમારે તો એક ઘર જેવું છે. શું કે
એક ઘર જેવું,
અમારે તો એક ઘર જેવું છે. સારી ચીજ બનાવે તો એમ કે ભાઈ આજ રસોઈ તમે નહીં બનાવતા, આજે અમે અમારું ભાવતી ચીજ બનાવવાનું નક્કી કર્યું છે, તમારે બધાને અહીંયા જમવાનું છે, ઠીક. આમાં આપણે તો બધું એક જેવું છે ને એમ કરે, ઓલાની મૂડી ઉપર એવી રીતે નજર કરે કે આ મારી મૂડી છે. ઘણી વાર જવાનું થાય પણ એની એક ચીજને અપ્રમાણિકપણે પોતાની ગણે, નાનામાં નાની કોઈ ચીજને પણ પોતાની ન ગણે. આ વારંવાર જાય છે ને, આટલું બધું એક પણ માને છે તો પણ તો કે એની અંદર આ વસ્તુ એટલી જ વાસ્તવિક છે કે એમાંની એક ચીજ પણ ખરેખર મારી નહીં. એટલું ભિન્નપણું સાથે જ રહે છે. ઘણી વાર જાય છે એટલે ભૂલ થઈ જાય છે એવું બને કાંઈ કે નહીં? ઘણી વાર જાય છે તો બધી જ વાર વગર વિકલ્પે ભિન્નપણું સાથે ને સાથે એનું છે તે મારું નહીં, એમ સાથે રહે છે કે નથી રહેતું. લોકોને તર્ક થાય છે, જ્ઞાની બારમાં દેખાય છે, ઘણી પ્રવૃત્તિ કરતા દેખાય છે. ઘણી પ્રવૃત્તિ કરે તો પછી ક્યારેક ભૂલ નહીં થઈ જતી હોય, એની અંદર રાગ દ્વેષ ચારિત્ર મોહ અનેક પ્રકારના વિભાવની વિચિત્રતાઓ દેખાય છે. એક વાર પાડોશી થઈ ગયો તે પાડોશી દેહાતી દશા છે, વિકલ્પાતી દશા છે, અને જ્યાં એકત્વ વર્તે છે ત્યાં શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર નું એકત્વ પરિણામ વર્તે છે. પછી એને અનેક વારના બહારના ઉપયોગથી ક્યારે એક વખત પણ ભૂલ થવાનો પ્રશ્ન રહેતો પોતાના માપથી જોવે છે. પોતે તન્મય થાય છે ને, પોતે સંયોગની કાર્યમાં સંયોગના કાર્યો ઉદયના કાર્યો કરતી વખતે પોતે તન્મય થાય છે. એમ કે આહાર લે તો ગળું લાગે ત્યારે પોતાને એમ થાય હા મને મીઠું લાગે છે, એટલે ગળાને મીઠું થાય કે કહી દે છે મીઠું લાગે છે. તો એ એમ માને છે કે આને પણ મીઠું લાગતું છે, જો મને મીઠું લાગે છે તો મારા જેવો જ બીજાને અનુભવ થતો હશે. એ પોતાના માપે જ માપે છે. દ્રષ્ટિ એવી સૃષ્ટિ હંમેશા દ્રષ્ટિ એવી સૃષ્ટિ, એટલે એને એમ થાય કે મને લાગે છે એવો જ અનુભવ થતો હશે, પણ એવું હું ક્યાં બનતો. મિત્રતાઓ હોય, ઘરે જતો આવતો હોય, પણ તે પાડોશીને પોતાનો માની નથી લેતો, જાણી નથી લેતો, કદી પણ એવી ભૂલ થતી નથી. નાયકનો જ નાયક છે, થઈ ગયો બરાબર, પછી એને બીજાનો જ નાયક થતો હું આનો એ પ્રશ્ન રહેતો. તેમ જ્ઞાનીને વિભાવમાં કદી એકત્વ પરિણમન થતું નથી, એક મિનિટ પણ ક્યારે થાય નહીં. જુદો પડ્યો એ જુદો પડી ગયો, જે અપૂર્વ રસથી જુદો પડ્યો છે એ અપૂર્વ રસ, એ રસની પણ એક એવી પરિસ્થિતિ, એવું સ્ટેજ, એવી તબક્કો, એવા એની પરાકાષ્ઠાએ પહોંચેલો રસ છે કે પછી એમાં ભિન્ન પણ થતું નથી. પોતાથી પણ ભિન્ન થાય ને, પરથી અભિન્ન થાય ને. એમ તો જગતમાં અનેક કાર્યો એવી રીતે થાય છે જેમાં મિત્રતાનો દ્રષ્ટાંત લીધો છે. એવું નોકરશેઠનો પણ દ્રષ્ટાંત એવો છે, ઘણો પ્રમાણિક નોકર હોય એ શેઠ કરતા હોય એવું મમત્વ દર્શાવીને કામ કરે. યંગથી તો લોકો એને દોઢ શેઠ કહે, એનો ઝઘડો વધી જાય મહેતાજીનો બીજાની સાથે કામ લેવા, એની પ્રમાણિકતાને સૂચવે છે. પણ શેઠની એક પાય ખોટી રીતે લે, આટલું બધું કામ કરું છું અને ઓવર ટાઈમ ડ્યુટી આપું છું માટે થોડું લઈ લેવાનો મને હક છે વગર પૂછે, પ્રમાણિકતામાં સમાવેશ થતો. જેટલો વધારે એને મહત્વ છે એટલી જ એની પ્રમાણિકતા વધારે છે. આ તો ભૂલ ન થાય એવી રીતે સમજી શકાય એવું છે. એમ અહીંયા કે છે કે કદી પણ વિભાવમાં એકત્વ થવાનો પ્રશ્ન નથી. વિભાવ તે વિભાવ છે, અસ્તિત્વ એમાંથી ખસી ગયું છે. પોતાનું અસ્તિત્વ ભિન્ન સત્તાને ગ્રહણ કરી છે અને એમાં હુંપણાનું પ્રત્યક્ષ અનુભવન ધારાવાહીપણે આત્મરસથી ચાલે છે, એટલે બારમાં જે પરિણામ જાય છે એમાં દુખાશ આવી જાય. અહીંયા રસ ચાલે છે તો આમાં લુખાશ આવી જાય. નિર્જરા અધિકારમાં રાજમલજી બહુ સારો અધિકાર લીધો છે. જ્ઞાની સદા કમળની જેમ નિર્લેપ રહે છે, ચોવીસે કલાક પાણીમાં ડૂબેલું દેખાતું કમળનું પાંદડું, કમળપત્ર, કમળ તો હજુ ઉપર રહે પણ આ પાંદડું તો સપાટી ઉપર ચોવીસે કલાક પડેલું રહે, પણ જરાય ભીનું થાય, ભીનું ન થાય, કોરું ને કોરું ને કોર રહે. જ્ઞાની સદા કમળની જેમ નિર્લેપ રહે છે, વિભાવથી ભિન્નપણે ઉપર તરતા તરતા રહે છે. ઘણા વિકલ્પ દેખાય ત્યારે તો કઈક ભળી જતા હશે કે નહીં ભળી જતા હોય, એવું ધમાલમાં હતા. ભક્તિ ઘણી વાર ખૂબ કરે, રસ્તો ભક્તિ કરતા દેખાય ત્યારે તો ભક્તિના ભાવમાં ભળી જતા હશે કે નહીં ભળી જતા હોય, એ પ્રશ્ન રહેતો. જેમ ઘણી ગડબી હોય બજારમાં તો પણ વાહન ચલાવનારો ચાલક ગમે તેટલી ગડબીમાં પણ એને તરીને જુદો નીકળી જાય છે કે નહીં ભૂલી જતો. મોટા શહેરમાં માઇલ બે પાંચ બે પાંચ માઇલનો રોડ હોય, ઘણો ટ્રાફિક હોય તો પણ એનું ચલાવનારો તરીને જ ચાલે છે. વધારે ગડબી છે માટે ન તરીને ચાલે એ પ્રશ્ન રહેતો, તરીને જ ચાલે છે, તરતો તરતો બીજો તરીને જ ચાલે છે. એમ ઉદયની ગમે એટલી ભાંજગળ ઊભી થાય તો પણ એ તરતા ને તરતા છે, જુદા ને જુદા છે. જુદો પીડ્યો થી જુદો પીડ્યો પછી જુદો ભેગો થતો. વિભાવથી ભિન્નપણે ઉપર તરતા, વિકલ્પ નથી કરવો પડતો, બીજું બહુ સરું માગતું છે. વારંવાર કઈ ભેદ જ્ઞાન ન, વિકલ્પ નથી કરવો પડતો. ત્રીજો કે ચોથો, ત્રીજો બોલ છે. જ્ઞાની પરિણતિ સહજ હોય છે, પ્રસંગે પ્રસંગે ભેદ જ્ઞાનને યાદ કરીને તેને ગોખવું નથી પડતો. ગોખવું પડે, રટણ કરવું પડે એમ વાત નથી, પણ તેમને તો એવું સહજ પરિણમન જ થઈ ગયું હોય છે. એક ધારું પરિણમન આત્મામાં વધતા કરે છે એટલે એને જ્ઞાન ધારા કહે છે. બારમી પરિણતિને કર્મ ધારા કહે છે. જેના નિમિત્તે કર્મનો અલ્પ આશ્રવ થાય છે એટલે એને કર્મ ધારા કહે છે. ભાવકર્મ છે અને અહીંયા નિરાશ્રવ ભાવ છે એટલે એને જ્ઞાન ધારા કહેવામાં આવે છે. જ્ઞાનધારા છે એ જ્ઞાનીની અંતરંગ પરિણતિ છે, કર્મધારા છે એ જ્ઞાનીની અંતરંગ પરિણતિ નથી. જ્ઞાનીને ના વર્ણન એટલા માટે આવે છે, જ્ઞાન દશાનું વર્ણન વારંવાર આવવાનું શું કારણ છે કે અનાદિથી જીવે કદી જ્ઞાનીને ઓળખ્યા નથી. એની અંતરંગ પરિણતિ કેવી હોય એનું પણ એને પાસે જોવાનો દ્રષ્ટિકોણ નથી. બહુ બધો આવી બધી વાતો સાંભળે તો હજી ગુરુદેવના પ્રતાપે આપણા સર્કલમાં છે એવી વાતો પણ નથી કહેતી, પણ એની ધારણા કરે કે આવી જ્ઞાન ધારા હોય અમે એમને પોતે ઓળખે એને તો એને એ વિષય કેટલો મહાન છે અને એમાં ગુણ શું છે, કેવી રીતે પ્રયોજન શોધાય છે અને એ ચૈતન્યનો કેટલો જબરજસ્ત ચમત્કાર છે જ્ઞાનીને પણ પૂર્વકર્મ તો અજ્ઞાન દશામાં બાંધેલા છે, એવા રોગ આવે, પ્રાણ છૂટી જાય એવા રોગ આવે, પણ અંદરમાં જુદો પીડ્યો એ જુદો પીડ્યો. ઉલટાનું ગડબી વખતે વધારે સાવધાન થઈને ચાલક વાહનને ચલાવે છે, ત્યાં વધારે જોર કરીને પુરુષાર્થ કરીને ભિન્ન રહે છે, સહેજે સહેજે જોરનો વિકલ્પ નથી કરવો પડતો. એ રીતે વિભાવથી ભિન્નપણે ઉપર ને ઉપર તરતા રહે છે, એટલે કે જુદા ને જુદા રહે છે, અને એ સાધક દશાની કોઈ અલૌકિક પરિણતિ છે. એ દશા જોઈને એના એની વિશિષ્ટતા, એની મહિમા અને એનું ગુણવાન પણ જોઈને, એમાં રહેલી પવિત્રતા એ વગેરે જોઈને જ્ઞાનીને વંદન કરેલા છે, જ્ઞાનીની ભક્તિ કરેલી છે. એના કારણે એનું સ્વરૂપનો ઓળખાણ છે. બીજું કોઈ ઓગસંજ્ઞાથી નથી, પણ બહુ જ એની પાછળ ઊંડી સમજણ રહેલી છે.
ભગવાન જય પરમ કૃપાળુ શ્રી કાંડુ દેવ નો જય ઉદ્રાક્ષ જય ધારમ નો જય જય.